નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઉતરીશું જ્યાં બધું જ એમ કહીએ કે સંપૂર્ણ સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ દેખાય છે, પણ એ ચકચકિત દેખાતા જીવનની પાછળ કેટલી તિરાડો, કેટલા રહસ્યો અને કેવા તણાવ છુપાયેલા છે તે ખોલીને બતાવતી કૃતિ એટલે સેલેસ્ટે ઇંગની લિટલ ફાયર્સ એવરીવેર.
અને આ કથા માટે લેખિકા અને સ્થળ બંનેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે. જુઓ, સેલેસ્ટે ઇંગ, જેમના માતા પિતા હોંગકોંગથી આવેલા ઇમિગ્રન્ટ હતા, એમનો ઉછેર ઓહાયોના શેકર હાઇટ્સમાં થયો અને આ એ જ શહેર છે જ્યાં આપણી વાર્તા આકાર લે છે. શેકર હાઇટ્સ એ માત્ર એક શહેર નથી, એક પ્રયોગ છે, એક આયોજનબદ્ધ સમાજ બનાવવાનો પ્રયોગ જ્યાં બધું જ નિયમોથી ચાલે, જાણે કે જીવનની અંધાધૂંધીને નિયમોની દિવાલોમાં કેદ કરવાનો પ્રયાસ.
પણ શું જીવન ક્યારે નિયમોમાં બંધાય છે? મને લાગે છે કે નવલકથાની શરૂઆત જ આ વિચાર પર એક જોરદાર પ્રહાર કરે છે, નહીં?
બિલકુલ. વાર્તા ખુલે છે એક ધડાકા સાથે. રિચર્ડસન પરિવારના આલિશાન ઘરમાં આગ લાગી છે અને બધું બળીને ખાક થઈ રહ્યું છે.
ના નથી, અને શંકાની સોય સીધી જાય છે પરિવારની સૌથી નાની, સૌથી બળવાખોર દીકરી ઇઝી પર,
જે એ જ રાતથી ગાયબ છે.
બરાબર.
આ દ્રશ્ય આપણને સીધો જ સવાલ પૂછે છે કે ભાઈ, એવું તો શું થયું હશે કે એક કિશોર વયની છોકરી પોતાના જ ઘરને આગ લગાવી દે? આ આગની જ્વાળાઓ પાછળ કઈ નાની નાની ચિનગારીઓ વર્ષોથી સળગી રહી હતી? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એ આગની પાછળ રહેલા બે પરિવારો અને એમની બે અલગ દુનિયાને સમજવી પડશે.
તો ચાલો એ દુનિયાને સમજીએ. એક તરફ છે રિચાર્ડસન પરિવાર. એમને શેકર હાઇટ્સના આદર્શ નાગરિક કહી શકાય, ખરું ને?
હા, ઓછામાં ઓછું બહારથી તો એવું જ લાગે છે. એલેના રિચાર્ડસન પરિવારની મોભી અને એક સ્થાનિક અખબારમાં પત્રકાર, એ તો નિયમો અને વ્યવસ્થાની જીવતી જાગતી મૂર્તિ છે. એમનું એક સૂત્ર છે, જો તમે નિયમોનું પાલન કરો તો તમે સફળ થાઓ છો.
એટલે એમના માટે જીવન એક ચેકલિસ્ટ જેવું છે.
બરાબર. સારું ઘર, ચાર બાળકો, પ્રતિષ્ઠિત પતિ, બધું જ યોજના મુજબ. પણ આ નવલકથા એ જ સવાલ પૂછે છે કે શું ખરેખર નિયમોથી જીવન સંપૂર્ણ બને છે કે પછી એ માત્ર એક ભ્રમ છે?
અને આ સંપૂર્ણતાના સમીકરણમાં એક અજાણ્યો ચલ ઉમેરાય છે, મિયા વોરન અને એની દીકરી પર્લ. એ રિચાર્ડસન પરિવારથી તદ્દન વિપરીત છે.
અરે, જાણે દિવસ અને રાત જેટલો ફરક. મિયા એક કલાકાર છે, એનું જીવન કોઈ નિયમ કે યોજનાથી નહીં પણ કલા અને અંતસ્પૂર્ણાથી ચાલે છે. તે પોતાની દીકરી પર્લ સાથે સતત એક શહેરમાંથી બીજા શહેરમાં ભટકતી રહે છે, ક્યારેય ક્યાંય મૂળ નાખતી નથી.
એમનો સામાન પણ એમની જૂની ગાડીમાં સમાઈ જાય એટલો જ.
હા, અને આ બંને મા દીકરી જ્યારે એલેનાના એક ઘરમાં ભાડુઆત તરીકે રહેવા આવે છે ત્યારે બે વિશ્વોનો ટકરાવ શરૂ થાય છે.
મને એ વાત ખૂબ રસપ્રદ લાગે છે કે પર્લ, જેણે ક્યારે સ્થિરતા જોઈ નથી, તે રિચાર્ડસન પરિવારના નિયમબદ્ધ જીવનથી કેવી રીતે આકર્ષાય છે. એના માટે તો એ ઘર એક જાદુઈ દુનિયા જેવું છે.
સાચી વાત છે. પર્લ માટે રિચાર્ડસન પરિવારનું ઘર એટલે ટીવી પર જોવા મળતું એક સામાન્ય અમેરિકન કુટુંબ. સમયસર ભોજન, ભરેલું ફ્રિજ, દરેક બાળક માટે અલગ રૂમ, આ બધું એના માટે નવું અને આકર્ષક છે. એટલે એ ઝડપથી રિચાર્ડસન પરિવારના ચાર બાળકો લેક્સી, ટ્રીપ, મૂડી અને ઇઝી સાથે ભળી જાય છે.
અને અહીંથી સંબંધોનું એક એવું જાળું ગૂંથાય છે
જેમાં મિત્રતા છે, પહેલો પ્રેમ છે, પણ સાથે સાથે ઈર્ષ્યા અને ગેરસમજની ગાંઠો પણ છે.
અને આ પારિવારિક ગૂંચવણ તો માત્ર એક નાની ચિનગારી હતી. આખા શહેરમાં અને આ બંને પરિવારોના સંબંધોમાં આગ લગાવનાર મુદ્દો તો બીજો જ હતો.
હા, એક બાળકની કસ્ટડીનો કેસ. આ કસ્ટડી કેસ આ નવલકથાનું નૈતિક હૃદય છે એમ કહી શકાય.
એ ઘટના શું હતી?
ઘટના એવી છે કે બેબી ચાઓ નામની એક ગરીબ લાચાર ચીની ઇમિગ્રન્ટ સ્ત્રી હતાશા અને ગરીબીના કારણે પોતાની નવજાત બાળકીને એક ફાયર સ્ટેશનની બહાર છોડી દે છે. થોડા સમય પછી જ્યારે એની પરિસ્થિતિ સુધરે છે ત્યારે તે પોતાની દીકરીને પાછી મેળવવા આવે છે, પણ ત્યાં સુધીમાં એ બાળકીને એલેનાના શ્રીમંત મિત્રો લિન્ડા અને માર્ક મેકલો દત્તક લઈ ચૂક્યા હોય છે.
અને અહીંથી શરૂ થાય છે વિચારોનો મહાસંગ્રામ. એલેના માટે તો આ મુદ્દો બ્લેક એન્ડ વ્હાઇટ જેવો છે.
બરાબર. એના મતે જે માતા પોતાના બાળકને છોડી દે તે માતા કહેવડાવવાને લાયક નથી, અને એના મિત્રો બાળકને એક સ્થિર સમૃદ્ધ ભવિષ્ય આપી શકે છે. એટલે તે પૂરા જોશથી લિંડાનો પક્ષ લે છે.
પણ મિયાનું દ્રષ્ટિકોણ અલગ છે.
હા, તદ્દન અલગ. એ પોતે એકલી માતા તરીકે સંઘર્ષ કરી ચૂકી છે. તે બેબી ચાવની લાચારી અને પીડાને સમજી શકે છે. એ જાણે છે કે ક્યારેક જીવન તમને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે જે સાચા કે ખોટા નથી હોતા, પણ ફક્ત જરૂરી હોય છે. એટલે તે બેબી ચાવને મદદ કરવા આગળ આવે છે.
અને આ કેસ માત્ર બે સ્ત્રીઓ વચ્ચેની કાનૂની લડાઈ નથી રહેતો.
ના, એનાથી પણ વધુ. એ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ બની જાય છે.
ખરેખર આ કિસ્સો આપણને આપણા પોતાના પૂર્વગ્રહોનો સામનો કરવા મજબૂર કરે છે. આપણે સહજ રીતે સ્થિરતા અને સંપત્તિને સારા ઉછેર સાથે જોડીએ છીએ, પણ શું આર્થિક મજબૂરી એક માતાના પ્રેમ અને બલિદાનને ઓછું કરી દે છે?
આ નવલકથા કોઈ સરળ જવાબ નથી આપતી, પણ એલેનાના પાત્ર દ્વારા આપણને વિચારવા પ્રેરે છે કે કેવી રીતે આપણો વિશેષાધિકાર આપણી નૈતિકતાને આકાર આપે છે.
અને આ વૈચારિક લડાઈ ખૂબ જલ્દી વ્યક્તિગત બની જાય છે.
હા, કારણ કે એલેનાને એ વાત સમજાતી નથી કે મિયા, જે પોતે એક ભાડુઆત છે, તે શા માટે આટલા મોટા લોકો સામે લડી રહી છે. મિયાનું આ વર્તન એલેનાની વ્યવસ્થિત દુનિયા માટે એક ખતરો છે. એને લાગે છે કે મિયા કંઈક છુપાવી રહી છે, અને એટલે જ
તે એક પત્રકાર તરીકેની પોતાની આવડતનો ઉપયોગ મિયાના ભૂતકાળને ખોદવા માટે કરે છે.
બરાબર.
પણ એલેના આટલી બધી મહેનત શા માટે કરે છે? શું તે માત્ર તેની મિત્રને મદદ કરવા માંગે છે, કે પછી એની પાછળ બીજું કંઈક છે?
આ બહુ સારો સવાલ છે. શરૂઆતમાં કદાચ તે તેની મિત્રને મદદ કરવા માંગતી હોય, પણ ધીમે ધીમે તે એક ઝનૂન બની જાય છે. જુઓ, મિયાનું જીવન અસ્તવ્યસ્ત છે. તે નિયમોથી નથી ચાલતી, અને છતાં તેની દીકરી તેને ખૂબ પ્રેમ કરે છે. કદાચ એલેનાને અંદરખાને મિયાની આ આઝાદીની ઈર્ષ્યા થાય છે. તે જે જીવન જીવવાથી ડરે છે, મિયા એ જ જીવન જીવી રહી છે. એટલે મિયાને ખોટી સાબિત કરીને તે પોતાની જીવનશૈલીને સાચી ઠેરવવા માંગે છે.
અને જ્યારે એલેના આ જાસૂસીમાં વ્યસ્ત છે, ત્યારે તેના જ ઘરમાં એક નવો અતૂટ સંબંધ બંધાઈ રહ્યો છે.
હા, મિયા અને ઇઝી વચ્ચે. અને આ નવલકથાની સૌથી સુંદર અને કરુણ વાત છે. ઇઝી, જેને તેના પોતાના ઘરમાં કોઈ સમજતું નથી, જેને લાગે છે કે તે એક ભૂલથી જન્મી છે, તેને મિયામાં એક સાચો મિત્ર અને માર્ગદર્શક મળે છે. મિયા ઇઝીના બળવાખોર સ્વભાવને કે તેની કલાત્મકતાને દબાવતી નથી, પણ તેને પ્રોત્સાહન આપે છે.
એટલે ઇઝી માટે મિયા એ માતા છે જેની તે હંમેશા ઝંખના કરતી હતી.
બરાબર. અને આ કેવું છે, એક જ સમયે એલેના મિયાને નફરત કરી રહી છે, અને તેની જ દીકરી મિયાને પ્રેમ કરી રહી છે.
એલેનાની શોધ આખરે તેને મિયાના સૌથી મોટા અને આઘાતજનક રહસ્ય સુધી પહોંચાડે છે. એ રહસ્ય શું હતું?
એલેનાને ખબર પડે છે કે વર્ષો પહેલાં મિયા પૈસાની જરૂરિયાત માટે એક શ્રીમંત દંપતિ માટે સરોગેટ મધર બની હતી, પણ ગર્ભાવસ્થા દરમિયાન તે બાળક સાથે એટલી ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ કે તે તેને સોંપી ન શકી. તેણે દંપતીને કહ્યું કે તેનું મિસકેરેજ થઈ ગયું છે, અને પૈસા લઈને એ બાળક સાથે ભાગી ગઈ.
અને એ બાળક
બીજું કોઈ નહીં પણ પર્લ હતી.
ઓહ, આ તો આખી વાર્તાને પલટી નાખે છે. પર્લ ખરેખર મિયાની બાયોલોજિકલ દીકરી નથી. આ સત્ય જાણ્યા પછી એરેના શું કરે છે?
અહીં એલેનાનું પાત્ર તેની તમામ ક્રૂરતા સાથે સામે આવે છે. કોર્ટનો ચુકાદો મેકાલો દંપતીના પક્ષમાં આવે છે. બેબી ચાવ કેસ હારી જાય છે, અને પોતાની જીત અને પોતાની નૈતિક શ્રેષ્ઠતા સાબિત કરવાના આવેશમાં એલેના સીધી પર્લ પાસે જાય છે અને તેને તેના જન્મનું સત્ય કહી દે છે. એક જ વાક્યમાં તે પર્લની આખી દુનિયા, તેની ઓળખ, બધું જ તોડી નાખે છે.
પોતાની વ્યવસ્થાની દુનિયાને બચાવવા માટે તે બીજા કોઈની દુનિયાને આગ લગાડવા તૈયાર હતી.
બરાબર.
આ પછી તો ઘટનાઓનો દુઃખદ વંટોળ શરૂ થયો હશે.
બિલકુલ. એક તરફ હતાશ અને ભાંગી પડેલી બેબી ચાવ રાત્રે મેકલોના ઘરેથી પોતાની બાળકીનું અપહરણ કરીને દેશ છોડીને ભાગી જાય છે. બીજી તરફ મિયા અને પર્લ સમજી જાય છે કે તેમનું રહસ્ય હવે ખુલ્લું પડી ગયું છે, અને તેઓ શેકર હાઇટ્સમાં વધુ નહીં રહી શકે. તેઓ પણ એ જ રાત્રે શહેર છોડી દે છે.
અને અહીં આપણે વાર્તાની શરૂઆતમાં પાછા આવીએ છીએ. આગ પાસે મિયાના ગયા પછી ઇઝીનું શું થાય છે?
જ્યારે ઇઝીને ખબર પડે છે કે તેની પોતાની માતાના કારણે મિયા અને પર્લને શહેર છોડીને જવું પડ્યું, ત્યારે તે તૂટી જાય છે. તે તેની માતાનો સામનો કરે છે અને એ ઉગ્ર બોલાચાલીમાં એલેના ગુસ્સામાં એ શબ્દો કહી દે છે જે એક માતાએ ક્યારેય ન કહેવા જોઈએ.
કયા શબ્દો?
મારે તું ક્યારે જોઈતી જ નહોતી. આ શબ્દો ઇઝી માટે અંતિમ પ્રહાર હતા. જે એકમાત્ર વ્યક્તિ તેને સમજતી હતી તે જતી રહી હતી, અને જે વ્યક્તિએ તેને જન્મ આપ્યો હતો તે તેને ક્યારેય ઇચ્છતી જ નહોતી.
અને આ હતાશા અને ગુસ્સામાંથી જ એ આગનો જન્મ થાય છે.
હા, તે રાત્રે ઇઝી ઘરમાં દરેકના પલંગ પર થોડું થોડું પેટ્રોલ છાંટે છે અને નાની નાની આગ લગાવે છે. લિટલ ફાયર્સ એવરીવેર. આ માત્ર ઘર સળગાવવાની ઘટના નથી, આ એક સાંકેતિક કૃત્ય છે. આ આગ રિચાર્ડસન પરિવારના સંપૂર્ણતાના દેખાડા, તેમના જૂઠાણા, દંભ અને વર્ષોથી દબાયેલી લાગણીઓને બાળી નાખવાનું પ્રતીક છે.
અને અહીં નવલકથાનું શીર્ષક સાર્થક થાય છે. આ મોટી આગ કોઈ એક ઘટનાનું પરિણામ નથી.
ના, બિલકુલ નહીં. એ તો લેક્સીના તેના ગર્ભપાત વિશેના જૂઠની આગ હતી, ટ્રીપના પર્લ સાથેના સ્વાર્થી સંબંધની આગ હતી, મૂડીની ઈર્ષાની આગ હતી, અને સૌથી મોટી એલેનાના અભિમાન અને નિયંત્રણની ભૂખની આગ હતી. આ બધી નાની નાની ચિનગારીઓ ભેગી થઈને એક મોટા ભડકામાં ફેરવાઈ ગઈ, જેણે બધું જ ભસ્મીભૂત કરી નાખ્યું.
જાણે કે એ બધું બળીને રાખ થાય જરૂરી હતું.
હા, જેમ મિયાએ એકવાર ઇઝીને કહ્યું હતું, ક્યારેક બધું જ બાળીને રાખ કરવું પડે જેથી જમીન ફરીથી ફળદ્રુપ બને અને કંઈક નવું ઉગી શકે. ઇઝીએ અજાણતા એ જ કર્યું હતું.
આ નવલકથા આપણને ઘણા ઊંડા પ્રશ્નો સાથે છોડી જાય છે. માતૃત્વ એટલે શું? શું તે માત્ર જન્મ આપવાનો સંબંધ છે કે પછી પ્રેમ અને પાલન પોષણનો? શું નિયમો અને વ્યવસ્થા હંમેશા સુખની ગેરંટી આપે છે કે પછી તે આપણી સાચી લાગણીઓનો ભોગ લઈ લે છે?
અને સૌથી મોટો સવાલ વિશેષાધિકારનો છે. કેવી રીતે આપણી સામાજિક અને આર્થિક સ્થિતિ આપણી સાચા અને ખોટાની વ્યાખ્યાને પ્રભાવિત કરે છે? એલેના ક્યારેય સમજી જ ન શકી કે તેની દુનિયાના નિયમો બેબીચાઓ કે મિયા જેવી સ્ત્રીઓ માટે કેટલા નિરર્થક હતા.
આખરે આ કથા આપણને શીખવે છે કે સંપૂર્ણતા એ કાચના ઘર જેવી છે, જેની અંદર રહીને આપણે બીજા પર પથ્થર નથી ફેંકી શકતા.
અને એ પણ કે સાચી હમદર્દી નિયમોના પુસ્તકમાં નહીં પણ બીજાના જીવનની વાર્તાને સમજવાના પ્રયાસમાં મળે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.